Om Shanti. Good morning. 28 April 2025 ના રોજના બાપ દાદા દ્વારા ઉચ્ચારાયેલા પ્રાતઃ મુરલીના મહાવાક્ય છે. મીઠા બાળકો, તમારો પ્રેમ વિનાશી શરીરો સાથે ન હોવો જોઈએ. એક વિદેહી સાથે પ્રેમ કરો. દેહને જોવા છતાં નહીં જુઓ. મીઠા બાળકો, તમારો પ્રેમ વિનાશી શરીરો સાથે ન હોવો જોઈએ. એક વિદેહી સાથે પ્રેમ કરો. દેહને જોવા છતાં નહીં જુઓ. પ્રશ્ન છે, બુદ્ધિને સ્વચ્છ બનાવવાનો પુરુષાર્થ શું છે? સ્વચ્છ બુદ્ધિની નિશાની શું હશે? ઉત્તર છે, દેહી અભિમાની બનવાથી જ બુદ્ધિ સ્વચ્છ બને છે. એવા દેહી અભિમાની બાળકો પોતાને આત્મા સમજી એક બાપને પ્રેમ કરશે. બાપ પાસેથી જ સાંભળશે, પરંતુ જે મૂળ મતી છે તે દેહને પ્રેમ કરે છે, દેહને જ શૃંગારતા રહે છે. ઓમ શાંતિ. ઓમ શાંતિ કોણે કહ્યું અને કોણે સાંભળ્યું? બીજા સત્સંગોમાં તો જિજ્ઞાસુ સાંભળે છે, મહાત્મા કે ગુરુ વગેરે સંભળાવ્યું એવું કહેશે. અહીં પરમાત્માએ સંભળાવ્યું અને આત્માએ સાંભળ્યું. નવી વાત છે ને, દેહી અભિમાની થવું પડે. ઘણા અહીં પણ દેહ અભિમાની થઈને બેસે છે. આપ બાળકોએ દેહી અભિમાની થઈ બેસવું જોઈએ. હું આત્મા આ શરીરમાં વિરાજમાન છું. શિવ બાબા આપણને સમજાવે છે, આ બુદ્ધિમાં સારી રીતે યાદ રહેવું જોઈએ. મુજ આત્માનું કનેક્શન અર્થાત સંબંધ છે પરમાત્માની સાથે. પરમાત્મા આવીને આ શરીર દ્વારા સંભળાવે છે, આ દલાલ થઈ ગયા. તમને સમજાવવા વાળા એ શિવ બાબા છે. અમને બ્રહ્મ અથવા અર્થાત બ્રહ્મા બાબાને પણ વારસો એ આપે છે. તો બુદ્ધિ એ તરફ જવી જોઈએ. સમજો, બાપને 5-7 બાળકો છે, એમનો બુદ્ધિયોગ બાપ તરફ રહેશે ને, કારણ કે બાપ પાસેથી વારસો મળવાનો છે. ભાઈ પાસેથી વારસો નથી મળતો, વારસો હંમેશા બાપ પાસેથી મળે છે. આત્માને આત્મા પાસેથી વારસો નથી મળતો. તમે જાણો છો, આત્માના રૂપમાં આપણે બધા ભાઈ ભાઈ છીએ. આપણું સર્વ આત્માઓનું કનેક્શન એક પરમપિતા પરમાત્માની સાથે છે. એ કહે છે, મામે કમ યાદ કરો, મુજ એકની સાથે જ પ્રીત રાખો. રચનાની સાથે નહીં રાખો, દેહી અભિમાની બનો. મારા સિવાય બીજા કોઈ દેહધારીને યાદ કરો છો તો તેને કહેવાય છે દેહ અભિમાન. ભલે આ દેહધારી તમારી સામે છે, પરંતુ તમે તેમને નહીં જુઓ. બુદ્ધિમાં યાદ એમની રહેવી જોઈએ. તેઓ તો ફક્ત કહેવા માત્ર ભાઈ ભાઈ કહી દે છે. હવે તમે જાણો છો, આપણે આત્મા છીએ, પરમપિતા પરમાત્માના સંતાન છીએ. વારસો પરમાત્મા બાપ પાસેથી મળે છે. એ બાપ કહે છે, તમારો લવ અર્થાત પ્રેમ મુજ એકની સાથે હોવો જોઈએ. હું જ પોતે આવીને આપ આત્માઓની સાથે, આપ આત્માઓની પોતાની સાથે સગાઈ કરાવું છું. દેહધારી સાથે સગાઈ નથી. બીજા જે પણ સંબંધ છે તે દેહના અહીંના સંબંધ છે. આ સમય તમારે દેહી અભિમાની બનવાનું છે. આપણે આત્મા બાપથી સાંભળીએ છીએ. બુદ્ધિ બાપ તરફ જવી જોઈએ. બાપ અમની બાજુમાં બેસી આપણને નોલેજ આપે છે. આપણે શરીરને લોન લીધેલું છે. આત્મા આ શરીરરૂપી ઘરમાં આવીને પાઠ ભજવે છે, જેમ કે તે પોતાને અંડર હાઉસ અર્થાત ઘરની અંદર એરેસ્ટ અર્થાત કેદ કરી દે છે પાઠ ભજવવા માટે. છે તો ફ્રી, પરંતુ આમાં પ્રવેશ કરી પોતાને આ ઘરમાં બંધ કરી પાઠ ભજવે છે. આત્મા જ એક શરીર છોડી બીજું લે છે, પાઠ ભજવે છે. આ સમય જે જેટલા દેહી અભિમાની રહેશે તેઓ ઊંચ પદ પામશે. બાબાના શરીરમાં પણ તમારો પ્રેમ ન હોવો જોઈએ, રીંચક માત્ર પણ નહીં. આ શરીર તો કોઈ કામનું નથી. હું આ શરીરમાં પ્રવેશ કરું છું ફક્ત તમને સમજાવવા માટે. આ છે રાવણનું રાજ્ય, પારકો દેશ. રાવણને બાળે છે પરંતુ સમજતા નથી. ચિત્ર વગેરે જે પણ બનાવે છે તેને જાણતા નથી. બિલકુલ જ મૂળમતી છે. રાવણ રાજ્યમાં બધા મૂળમતી થઈ જાય છે. દેહ અભિમાન છે ને, તુચ્છ બુદ્ધિ બની ગયા છે. બાપ કહે છે મૂળમતી જે હશે તે દેહને યાદ કરતા રહેશે, દેહથી પ્રેમ રાખશે. સ્વચ્છ બુદ્ધિ જે હશે તે તો પોતાને આત્મા સમજી પરમાત્માને યાદ કરી પરમાત્માથી જ સાંભળતા રહેશે. આમાં જ મહેનત છે. આ તો બાપનો રથ છે. અનેકોને આમનાથી પ્રેમ થઈ જાય છે, જેમ હુસેનનો ઘોડો એને કેટલો સજાવે છે. હવે મહિમા તો હુસેનની છે, ઘોડાની તો નથી. જરૂર મનુષ્યના તનમાં આ હુસેનનો આત્મા આવ્યો હશે ને. તેઓ આ વાતોને નથી સમજતા. હવે આને કહેવાય છે રાજસ્વ, અશ્વમેધ, અવિનાશી, રુદ્રજ્ઞાન, યજ્ઞ. અશ્વનામ સાંભળીને તેમણે પછી ઘોડો સમજી લીધું છે, તેને સ્વાહા કરે છે. આ બધી વાર્તાઓ છે ભક્તિ માર્ગની. હમણાં તમને હસીન બનાવવા વાળા મુસાફિર તો આ છે ને. હવે તમે જાણો છો આપણે પહેલા ગોરા હતા, પછી શ્યામ બન્યા છીએ. તે જે પણ આત્માઓ પહેલા આવે છે તો પહેલા સતો પ્રધાન છે, પછી સતો રજો તમોમાં આવે છે. બાપ આવીને બધાને હસીન અર્થાત સુંદર બનાવી દે છે. જે પણ ધર્મ સ્થાપન અર્થ આવે છે તે બધા હસીન આત્માઓ હોય છે. પાછળથી કામ ચિતા પર બેસી કાળા થઈ જાય છે. પહેલા સુંદર, પછી શ્યામ બને છે. આ નંબર વનમાં પહેલા આવે છે તો સૌથી વધારે સુંદર બને છે. આ લક્ષ્મી નારાયણ જેવા નેચરલ સુંદર તો કોઈ હોઈ ન શકે. આ જ્ઞાનની વાત છે. ભલે ક્રિશ્ચિયન લોકો ભારતવાસીઓથી સુંદર અર્થાત ગોરા છે, કારણ કે તે તરફના રહેવાવાળા છે, પરંતુ સતયુગમાં તો નેચરલ બ્યુટી અર્થાત કુદરતી સૌંદર્ય છે. આત્મા અને શરીર બંને સુંદર છે. આ સમયે બધા પતિત શ્યામ છે. પછી બાપ આવીને બધાને સુંદર બનાવે છે. પહેલા સતો પ્રધાન પવિત્ર હોય છે, પછી ઉતરતા કામ ચિતા પર બેસી કાળા થઈ જાય છે. હવે બાપ આવ્યા છે બધી આત્માઓને પવિત્ર બનાવવા. બાપને યાદ કરવાથી જ તમે પાવન બની જશો. તો યાદ કરવાના છે એકને. દેહધારીથી પ્રીત નથી રાખવાની, બુદ્ધિમાં આ રહે કે અમે એક બાપના છીએ, એ જ સર્વસ્વ છે. આ આંખોથી જોવાવાળા જે પણ છે તે બધા વિનાશ થઈ જશે. આ આંખો પણ ખતમ થઈ જશે. પરમપિતા પરમાત્માને તો ત્રિનેત્રી કહેવાય છે. એમને જ્ઞાનનું ત્રીજું નેત્ર છે. ત્રિનેત્રી, ત્રિકાલ દર્શી, ત્રિલોકીનાથ આ ટાઇટલ અર્થાત શીર્ષક એમને મળ્યા છે. હમણાં તમને ત્રણેય લોકોનું જ્ઞાન છે, પછી આ લોપ થઈ જાય છે. જેમનામાં જ્ઞાન છે એ જ આવીને આપે છે. તમને બાપ 84 જન્મોનું જ્ઞાન સંભળાવે છે. બાપ કહે છે, સ્વયંને આત્મા સમજો. હું આ શરીરમાં પ્રવેશ કરી આવ્યો છું તમને પાવન બનાવવા. મને યાદ કરવાથી જ પાવન બનશો. બીજા કોઈને યાદ કર્યા તો સત્તો પ્રધાન બની નહીં શકો. પાપ કપાશે નહીં તો કેસે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ વિનશ્યંતિ. મનુષ્ય ખૂબ અંધશ્રદ્ધામાં છે, દેહધારીઓમાં જ મોહ રાખે છે. હવે તમારે દેહી અભિમાની બનવાનું છે. એકમાં જ મોહ રાખવાનો છે. બીજા કોઈમાં મોહ છે તો બાપથી વિપરીત બુદ્ધિ છે. બાપ કેટલું સમજાવે છે, મુજ બાપને જ યાદ કરો. આમાં જ મહેનત છે. તમે કહો પણ છો, અમને પતિતોને આવીને પાવન બનાવો. બાપ જ પાવન બનાવે છે. આપ બાળકોને 84 જન્મોની હિસ્ટ્રી જિયોગ્રાફી બાપ જ સમજાવે છે. તે તો સમજે છે ને, બાકી યાદ જ ડિફિકલ્ટથી ડિફિકલ્ટ અર્થાત કઠિનમાં કઠિન સબ્જેક્ટ છે. બાપની સાથે યોગ રાખવામાં કોઈ પણ હોશિયાર નથી. જે બાળકો યાદમાં હોશિયાર નથી તે જેમ કે પંડિત છે. જ્ઞાનમાં ભલે કેટલા પણ હોશિયાર હોય, યાદમાં નથી રહેતા તો તે પંડિત છે. બાબા પંડિતની એક વાર્તા સંભળાવે છે ને, જેમને સંભળાવી તે તો પરમાત્માને યાદ કરી પાર થઈ ગયા. પંડિતનું દ્રષ્ટાંત પણ તમારા માટે છે. બાપને તમે યાદ કરો તો પાર થઈ જશો. ફક્ત મોરલીમાં હોશિયાર હશો તો પાર જઈ નહીં શકો. યાદ સિવાય વિકર્મ વિનાશ નહીં થશે. આ બધા દ્રષ્ટાંત બનાવ્યા છે. બાપ બેસી યથાર્થ રીતે સમજાવે છે. તમને નિશ્ચય બેસી ગયો. એક જ વાત પકડી લીધી કે પરમાત્માને યાદ કરવાથી પાર થઈ જઈશું. ફક્ત જ્ઞાન હશે, યોગ નહીં તો ઊંચ પદ મેળવી નહીં શકો. એવા ઘણા છે યાદમાં નથી રહેતા. મૂળ વાત છે જ યાદની. ખૂબ સારી સારી સર્વિસ અર્થાત સેવા કરવાવાળા છે, પરંતુ બુદ્ધિયોગ ઠીક નહીં હોય તો ફસાઈ જશે. યોગવાળા ક્યારેય દેહ અભિમાનમાં નહીં ફસાશે. અશુદ્ધ સંકલ્પ નહીં આવશે. યાદમાં કાચા હશે તો તોફાન આવશે. યોગથી કર્મેન્દ્રિયો એકદમ વશ થઈ જાય છે. બાપ રાઇટ અને રોંગને સમજાવવાની બુદ્ધિ પણ આપે છે. બીજાના દેહ તરફ બુદ્ધિ જવાથી વિપરીત બુદ્ધિ વિનશ્યંતિ થઈ જશે. જ્ઞાન અલગ છે, યોગ અલગ છે. યોગથી હેલ્થ અર્થાત સ્વાસ્થ્ય, જ્ઞાનથી વેલ્થ અર્થાત સંપત્તિ મળે છે. યોગથી શરીરનું આયુષ્ય વધે છે. આત્મા તો નાનો મોટો થતો નથી. આત્મા કહે છે, મારા શરીરની આયુ મોટી થાય છે. હમણાં આયુ નાની છે, પછી અર્ધા કલ્પ માટે શરીરની આયુ મોટી થઈ જશે. આપણે તમો પ્રધાનથી સત્તો પ્રધાન બની જઈશું. આત્મા પવિત્ર બને છે, બધો આધાર આત્માને પવિત્ર બનાવવા પર છે. પવિત્ર નહીં બને તો પદ પણ નહીં પામશે. માયા ચાર્ટ રાખવામાં બાળકોને સુસ્ત બનાવી દે છે. બાળકોએ યાદની યાત્રાનો ચાર્ટ ખૂબ શોખથી રાખવો જોઈએ. જોવું જોઈએ કે અમે બાપને યાદ કરીએ છીએ કે બીજા કોઈ મિત્ર સંબંધી વગેરે તરફ બુદ્ધિ જાય છે. આખા દિવસમાં યાદ કોની રહી અથવા પ્રીત કોની સાથે રહી, કેટલો સમય વેસ્ટ કર્યો. પોતાનો ચાર્ટ રાખવો જોઈએ. પરંતુ કોઈનામાં પણ તાકાત નથી જે ચાર્ટ રેગ્યુલર અર્થાત નિયમિત રાખી શકે. કોઈ વિરલા રાખી શકે છે. માયા પૂરો ચાર્ટ રાખવા નથી દેતી, એકદમ સુસ્ત બનાવી દે છે. ચુસ્તી નીકળી જાય છે. બાપ કહે છે, મામે કમ યાદ કરો. હું તો બધા આશિકોનો માશુક છું, તો માશુકને યાદ કરવા જોઈએ ને. માશુક બાપ કહે છે, તમે અડધો કલ્પ યાદ કર્યા છે, હવે હું કહું છું મને યાદ કરો, તો વિકર્મ વિનાશ થઈ જાય. આવા બાપ જે સુખ આપવા વાળા છે, કેટલા યાદ કરવા જોઈએ. બીજા તો બધા દુઃખ આપવા વાળા છે, તે કોઈ કામમાં આવવાના નથી. અંત સમયે એક પરમાત્મા બાપ જ કામ આવે છે. અંતનો સમય એક હદનો હોય છે, એક બેહદનો હોય છે. બાપ સમજાવે છે, સારી રીતે યાદ કરતા રહેશો તો અકાળે મૃત્યુ નહીં થશે, તમને અમર બનાવી દે છે. પહેલા તો બાપની સાથે પ્રીત બુદ્ધિ જોઈએ. કોઈના પણ શરીરની સાથે પ્રીત હશે તો પડી જશો, ફેલ થઈ જશો, ચંદ્રવંશીમાં ચાલ્યા જશો. સ્વર્ગ સતયુગી સૂર્યવંશી રાજાઈને જ કહેવાય છે. ત્રેતાને પણ સ્વર્ગ નહીં કહેશે. જેમ દ્વાપર અને કળિયુગ છે, તો કળિયુગને રૌરવ નર્ક તમો પ્રધાન કહેવાય છે. દ્વાપરને એટલું નહીં કહેશે. પછી તમો પ્રધાનથી સત્તો પ્રધાન બનવા માટે યાદ જોઈએ. પોતે પણ સમજે છે, અમારી ફલાણાથી પ્રીત બુદ્ધિ છે, એના આધાર વગર અમારું કલ્યાણ નહીં થશે. હવે આવી હાલતમાં જો મરી જાય તો શું થશે? વિનાશ કાળે વિપરીત બુદ્ધિ વિનશ્યંતિ, ધૂળ છાઈ પદ પામી લેશે. આજકાલ દુનિયામાં ફેશનની પણ ખૂબ મોટી મુસીબત છે. પોતાના પર આશિક કરવા માટે શરીરને કેટલું ટીપટોપ કરે છે. હવે બાપ કહે છે, બાળકો, કોઈના પણ નામ રૂપમાં નહીં ફસાઓ. લક્ષ્મી નારાયણનો ડ્રેસ જુઓ, કેવો રોયલ છે. એ છે જ શિવાલય. આને કહેવાય છે વેશ્યાલય. આ દેવતાઓની આગળ જઈને કહે છે, અમે વેશ્યાલયમાં રહેવા વાળા છીએ. આજકાલ તો ફેશનની એવી મુસીબત છે, બધાની નજર ચાલી જાય છે, પછી પકડીને ભગાવીને લઈ જાય છે. સતયુગમાં તો કાયદેસર ચલન હોય છે, ત્યાં તો નેચરલ બ્યુટી છે ને. અંધશ્રદ્ધાની વાત નથી. અહીં તો જોવાથી દિલ લાગી જાય છે, તો પછી બીજા ધર્મવાળાથી પણ લગ્ન કરી લે છે. હવે તમારી છે ઈશ્વરીય બુદ્ધિ. પથ્થર બુદ્ધિથી પારસ બુદ્ધિ બાપના સિવાય કોઈ બનાવી ન શકે. તે છે જ રાવણ સંપ્રદાય. તમે હવે રામ સંપ્રદાય બન્યા છો. પાંડવ અને કૌરવ એક જ સંપ્રદાયના હતા. બાકી યાદવ છે યુરોપવાસી. ગીતાથી કોઈ પણ નથી સમજતા કે યાદવ યુરોપવાસી છે. તેઓ તો યાદવ સંપ્રદાય પણ અહીં કહી દે છે. બાપ પાસે સમજાવે છે, યાદવ છે યુરોપ પાસે, જેમણે પોતાના વિનાશ માટે આ મુશળ વગેરે બનાવ્યા છે. પાંડવોનો વિજય થાય છે, તેઓ જઈને સ્વર્ગના માલિક બનશે. પરમાત્મા જ આવીને સ્વર્ગની સ્થાપના કરે છે. શાસ્ત્રોમાં તો દેખાડ્યું છે, પાંડવ ગળીને મર્યા પછી શું થયું? કાંઈ પણ સમજ નથી. પથ્થર બુદ્ધિ છે ને, ડ્રામાના રહસ્યને જરા પણ કોઈ જાણતા જ નથી. બાબાની પાસે બાળકો આવે છે, કહું છું ભલે દાગીના વગેરે પહેરો. કહે છે બાબા અહીંયા દાગીના ક્યાં શોભે છે? પતિત આત્મા પતિત શરીરને દાગીનો શું શોભશે? ત્યાં તો આપણે આ દાગીના વગેરેથી સજેલા રહીશું. અથા ધન હોય છે, બધા સુખી જ સુખી રહે છે. ભલે ત્યાં અનુભવ થાય છે આ રાજા છે અમે પ્રજા છીએ, પરંતુ દુઃખની વાત નથી. અહીંયા અનાજ વગેરે નથી મળતું તો મનુષ્ય દુઃખી થાય છે, ત્યાં તો બધું જ મળે છે. દુઃખ શબ્દ મુખથી નીકળશે નહીં. નામ જ છે સ્વર્ગ. યુરોપવાસી લોકો તેને પેરેડાઇઝ અર્થાત વૈકુંઠ કહે છે. સમજે છે ત્યાં ગોડ ગોડેસ અર્થાત ભગવાન ભગવતી રહેતા હતા, એટલે તેમના ચિત્રો પણ ખૂબ ખરીદી કરે છે. પરંતુ તે સ્વર્ગ પછી ક્યાં ગયું આ કોઈને ખબર નથી. હવે તમે જાણો છો આ ચક્ર કેવી રીતે ફરે છે. નવાથી જૂની, જૂનાથી નવી દુનિયા બને છે. દેહી અભિમાની બનવામાં ખૂબ મહેનત છે. તમે દેહી અભિમાની બનવાથી આ અનેક બીમારીઓ વગેરેથી છૂટી શકશો. બાપને યાદ કરવાથી ઉચ્ચ પદ પામી લેશો. અચ્છા અચ્છા, મીઠા મીઠા સિક્કી લથા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપ દાદાને યાદ પ્યાર ગુડ મોર્નિંગ અને નમસ્તે. બાપ દાદા નમસ્તે. નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે. પહેલી પોઈન્ટ, કોઈ પણ દેહધારીને પોતાનો આધાર નથી બનાવવાના. શરીરોથી પ્રીત નથી રાખવાની, દિલની પ્રીત એક બાપથી રાખવાની છે. કોઈના નામ રૂપમાં નથી ફસાવવાનું. બીજી પોઈન્ટ છે, યાદનો ચાર્ટ શોખથી રાખવાનો છે, એમાં સુસ્ત નથી બનવાનું. ચાર્ટમાં જોવાનું છે મારી બુદ્ધિ કોની તરફ જાય છે, કેટલો સમય વેસ્ટ કરીએ છીએ, સુખ આપવાવાળા બાપ કેટલો સમય યાદ રહે છે. વરદાન છે ગૃહસ્થ વ્યવહાર અને ઈશ્વરીય વ્યવહાર બંનેની સમાનતા દ્વારા સદા હલકા અને સફળ ભવ. ગૃહસ્થ વ્યવહાર અને ઈશ્વરીય વ્યવહાર બંનેની સમાનતા દ્વારા સદા હલકા અને સરળ ભવ. બધા બાળકોને શરીર નિર્વાહ અને આત્મનિર્વાહની ડબલ સેવા મળી છે, પરંતુ બંનેની સેવાઓમાં સમયનું શક્તિઓનું સમાન અટેન્શન જોઈએ. જો શ્રીમતનો કાંટો ઠીક છે તો બંને સાઈડ સમાન હશે, પરંતુ ગૃહસ્થ શબ્દ બોલતા જ ગૃહસ્થી બની જાઓ છો તો બહાનાબાજી શરૂ થઈ જાય છે. એટલે ગૃહસ્થી નહીં ટ્રસ્ટી છે. આ સ્મૃતિથી ગૃહસ્થ વ્યવહાર અને ઈશ્વરીય વ્યવહાર બંનેમાં સમાનતા રાખો તો સદા હલકા અને સફળ રહેશો. સ્લોગન છે, ફર્સ્ટ ડિવિઝનમાં આવવા માટે કર્મેન્દ્રિય જીત માયા જીત બનો. अच्छा, ओम शांति। अव्यक्त इशारा कंबाइंड रूपनी स्मृति थी, सदा विजयी बनो। आजनी पॉइंट छे, तमारू शिव शक्ति कंबाइंड रूपनु यादगार सदा पूजाय छे। शक्ति शिव थी अलग नहीं, शिव शक्ति थी अलग नहीं, एवी रीते कंबाइंड रूप में रहो। आ स्वरूप ने ज सहज योगी कहवाय छे। योग लगावा वाला नहीं, परंतु सदा कंबाइंड अर्थात साथे रहवा वाला। जे वायदो छे के साथे रहीशू, साथे जीवीशू, साथे चालीशू, आ वायदो पक्को याद राखो। अच्छा, ओम शांति। थैंक यू बाप दादा, थैंक यू, थैंक यू। ओम शांति।